એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મહત્વની સાહિત્યિક કૃતિ પર વાત કરવાના છીએ.
હા, 20મી સદીના સાહિત્યમાં જેનું મોટું નામ છે એવા વર્જિનિયા વુલ્ફની વાત.
બરાબર. એમની બીજી નવલકથા નાઇટ એન્ડ ડે, એટલે કે રાત અને દિવસ, વર્જિનિયા વુલ્ફ, જેમનું નામ તરત જ આધુનિકતાવાદ સાથે જોડાય છે, નહીં?
ચોક્કસ. બ્લૂમ્સબરી ગ્રુપના એ મુખ્ય સભ્ય હતા અને એમની જે પ્રખ્યાત કૃતિઓ છે, મિસિસ ડેલુવે, ટુ ધ લાઇટ હાઉસ.
હા, અને એમની પેલી ખાસ શૈલી ચેતના પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેને કહેવાય.
બરાબર. જો કે એ કહેવું પડે કે નાઇટ એન્ડ ડેમાં એ શૈલી એટલી પ્રખર નથી જેટલી પાછળની કૃતિઓમાં જોવા મળે છે.
પણ સ્ત્રીઓના આંતરિક જીવન અને એમના મનોવિશ્વનું જે સંશોધન એમણે કર્યું છે એ તો અહીં પણ દેખાય જ છે.
બિલકુલ. નાઇટ એન્ડ ડે આવી 1919માં અને વુલ્ફની લેખન યાત્રામાં આ એક રસપ્રદ મુકામ છે. જાણે પેલી વિક્ટોરિયન શૈલી જે લાંબા વર્ણોનો અને સ્પષ્ટ વાર્તા પર ભાર મૂકે,
હા,
અને એમની પોતાની જે પાછળની પ્રાયોગિક શૈલી છે જે મનના વિચારો પર વધુ કેન્દ્રિત છે, એ બેર વચ્ચેનો સેતુ હોય એવું લાગે.
અને સમય પણ જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો એક નવો સામાજિક યુગ શરૂ થઈ રહ્યો હતો.
સાચી વાત. એટલે જ કદાચ એ સમયે મિશ્ર પ્રતિસાદ મળ્યો. કેટલાકને લાગ્યું કે આ થોડી પરંપરાગત છે, તો વળી બીજા લોકોને એમાં જે પાત્રોનું મનોવિશ્લેષણ છે એની સૂક્ષ્મતા ગમી ગઈ.
તો આ નવલકથા આપણને ક્યાં લઈ જાય છે? એનું વિશ્વ કેવું છે?
એ આપણને એડવર્ડિયન લંડનના ઉચ્ચ મધ્યમ વર્ગમાં લઈ જાય છે. બૌદ્ધિક અને સાહિત્યિક વર્તુળો, એક એવો સમાજ જે જૂની પરંપરાઓ અને નવા વિચારો વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
તો આજની આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું રહેશે? આપણે શેના પર ધ્યાન આપીશું?
આપણે મૂળ તો વાર્તા શું છે એ જોઈશું, પાત્રો કેવી રીતે વિકસે છે, એમની આંતરિક સફર કેવી છે,
અને એના મુખ્ય વિષયો જેમ કે પ્રેમ, લગ્ન, સામાજિક બંધનો.
હા, અને ખાસ કરીને સ્ત્રીઓની બૌદ્ધિક સ્વતંત્રતા, આ બધા મુદ્દાઓ પર ઊંડા ઉતરીશું.
સરસ. તો ચાલો આ એડવર્ડિયન દુનિયામાં પ્રવેશ કરીએ. વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે?
વાર્તા શરૂ થાય છે લંડનના એક જાણીતા પરિવાર, હિલબરી પરિવારના ઘરે. આ ઘર જાણે સાહિત્યના વારસાથી ભરેલું છે.
ઓહો.
આપણી મુખ્ય નાયિકા કેથરીન હિલબરી એ એક પ્રખ્યાત વિક્ટોરિયન કવિની પૌત્રી છે, અને એની માતા શ્રીમતી હિલબરી એ પોતાના પિતાની, એટલે કે કેથરીનના દાદાની જીવનકથા લખવામાં વ્યસ્ત છે.
એટલે વાતાવરણ જ સાહિત્યિક છે.
બિલકુલ. અને આ માહોલમાં કેથરીન પાસેથી અપેક્ષા એ જ રખાય કે એ એકદમ આદર્શ દીકરી બને, સંસ્કારી હોય અને ભવિષ્યમાં કોઈ સારા સાહિત્યકારની પત્ની બને.
એ સમયની અપેક્ષાઓ પ્રમાણે.
હા, અને એ પ્રમાણે જ એની સગાઈ પણ થઈ ગઈ છે વિલિયમ રોડની નામના એક યુવાન કવિ સાથે, જે ખૂબ મહત્વકાંક્ષી છે.
પણ અહીંયા જ પેલી નાઇટ એન્ડ ડે વાળી વાત આવે છે ને.
હા,
આ બધું જાણે દિવસ જેવું ઉપરનું દેખાતું સત્ય.
પડદા પાછળ કેથરીનની જે રાત છે, એનું જે ખાનગી વિશ્વ છે, એ સાવ જુદું છે. એને કવિતા કે સાહિત્યના વારસામાં એટલો રસ નથી.
શેમાં છે એને રસ?
એનો ખરો શોખ તો ગણિત અને ખગોળશાસ્ત્ર છે, તર્ક, વ્યવસ્થા, અમૂર્ત સૌંદર્યની દુનિયા.
વાહ, આ તો સાવ અણધાર્યું કહેવાય એ સમયના સંદર્ભમાં.
ચોક્કસ. અને અહીં જ વુલ્ફ મુખ્ય સંઘર્ષ ઊભો કરે છે, સમાજની અપેક્ષાઓનો દિવસ અને વ્યક્તિના પોતાના સત્યની, એના આંતરિક વિશ્વની રાત, આ બે વચ્ચેની ખેંચતાણ.
અને આ સંઘર્ષ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે, ખરું ને, કે એક સ્ત્રી, ખાસ કરીને એ યુગની સ્ત્રી, પોતાની બૌદ્ધિક ઈચ્છાઓ અને સમાજની ભૂમિકાઓને કેવી રીતે સાંકળી શકે?
બિલકુલ. અને આ સંઘર્ષ ત્યારે વધારે તીવ્ર બને છે જ્યારે વાર્તામાં રાલ્ફ ડેનહેમ આવે છે.
રાલ્ફ ડેનહેમ એ કોણ છે?
રાલ્ફ વ્યવસાયે વકીલ છે, પણ એને લેખક બનવું છે, અને એ કેથરીનના જે ઉચ્ચ વર્ગના વિશેષાધિકૃત વર્તુળ છે એનો નથી, થોડો બહારનો માણસ છે. પણ એ કેથરીનના બાહ્ય દેખાવની પાછળ જોઈ શકે છે, એનામાં રહેલી બુદ્ધિ અને ઊંડાણને પારખી જાય છે.
એટલે અહીંથી વાર્તા જટિલ બને છે.
હા, આ ચાર મુખ્ય પાત્રો, કેથરીન, રોલ્ફ, પેલો કવિ વિલિયમ અને એક બીજી મહત્વની સ્ત્રી પાત્ર મેરી ડેચેટ, જે મતાધિકાર માટે લડે છે.
ઓ, મેરી ડેચેટ.
હા, આ ચારે મળીને પ્રેમ, મહત્વાકાંક્ષા, સામાજિક સ્થિતિ અને પોતાની ઓળખ શોધવાનો એક ગૂંચવાળા ભર્યો ચતુષ્કોણ રચે છે. નવલકથા બહુ ધીરજથી એમના સંવાદો, એમની ગેરસમજો, એકબીજાને સમજવાના પ્રયત્નો
અને એવા સંબંધો બનાવવાની મથામણ જેમાં વ્યક્તિગત સ્વતંત્રતા પણ જળવાય અને સંબંધ પણ ટકે એ બધું બતાવે છે.
બરાબર. આ પાત્રોની અંદરની સફર ખરેખર જોવા જેવી છે. આપણે કેથરીનથી શરૂઆત કરીએ.
હા, ચાલો. કેથરીન હિલબરી, મુખ્ય નાયિકા, એના વિશે શું કહેશો?
કેથરીન મારા મતે એક પ્રકારના શાંત વિદ્રોહ જેવી છે. બહારથી જુઓ તો એકદમ પરફેક્ટ એડવર્ડિયન યુવતી, સુંદર, સ્માર્ટ, પોતાની ફરજો જાણે છે.
એટલે પેલો દિવસવાળો ભાગ.
હા, પણ આ તો ઉપરનું પડ છે. એની અંદરની રાતમાં એ ગણિત અને તારાઓમાં શાંતિ શોધે છે. એની આખી સફર જ આ બે ભાગને બાહ્ય ભૂમિકા અને આંતરિક સત્યને જોડવાની છે.
શરૂઆતમાં એ શું કરે છે? એ પોતાની લાગણીઓ અને બુદ્ધિને અલગ રાખે છે.
હા, બિલકુલ. એ જાણે બે અલગ ખાનામાં જીવે છે. વિલિયમ સાથેની સગાઈ પણ એ પ્રેમથી નથી સ્વીકારતી, પણ ફરજ અને સામાજિક રીતે બધું બરાબર લાગે એટલે સ્વીકારે છે.
પણ પછી રાલ્ફ આવે છે.
હા, અને રાલ્ફ સાથેની મુલાકાતો, એમની વાતો, એ બધું કેથરીનના મનમાં હલચલ મચાવે છે. રાલ્ફ એને પડકારે છે, એની સાથે દલીલો કરે છે
અને કદાચ એનાએ છુપાયેલા આંતરિક વિશ્વને સમજે છે જે બીજા કોઈએ સમજ્યું નથી.
બરાબર. એટલે કેથરીનનું પરિવર્તન શરૂ થાય છે, પણ એ સહેલું નથી. બહુ ધીમું છે, સંઘર્ષમય છે. એને પોતાની લાગણીઓ ઓળખતા શીખવું પડે છે, એને વ્યક્ત કરતા શીખવું પડે છે,
પોતાના બૌદ્ધિક ઝોકને મહત્વ આપતા શીખવું પડે છે.
હા, અને છેવટે સામાજિક રીતરિવાજોને બદલે બૌદ્ધિક સમાનતા અને પરસ્પર આદર પર આધારિત સંબંધનો હક માંગતા શીખવું પડે છે. એ જાણે નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ જાય છે.
આ તો કેથરીનની વાત થઈ, પણ રાલ્ફની પોતાની યાત્રા પણ એટલી જ રસપ્રદ હશે ને?
ચોક્કસપણે. રાલ્ફ ડેનમ, જે વકીલ છે, પણ સાહિત્યકાર બનવા માંગે છે. મેં કહ્યું એમ, એ કેથરીનના વર્તુળનો નથી.
એટલે થોડો અસુરક્ષિત પણ અનુભવે છે?
હા, એ ઉત્સાહી છે, આદર્શવાદી છે, પણ પોતાની સામાજિક સ્થિતિને લઈને થોડો અસુરક્ષિત છે. શરૂઆતમાં તો એ કેથરીનને એક કાવ્યાત્મક આદર્શ તરીકે જુએ છે, જાણે કોઈ દેવી હોય.
ઓ, રોમેન્ટિક આદર્શીકરણ.
બરાબર. એની યાત્રા આ આદર્શીકરણમાંથી બહાર આવીને કેથરીનને એક વાસ્તવિક, જીવતી જાગતી, જટિલ વ્યક્તિ તરીકે જોવાની છે.
એટલે એણે પોતાની કલ્પનાઓ અને થોડાક અંશે જે માલિકી ભાવ હોય એનો સામનો કરવો પડે છે.
હા, એને સમજવું પડે છે કે પ્રેમ એટલે કોઈના પર કાબુ મેળવવો નહીં, પણ બીજી વ્યક્તિની જટિલતાને સમજવી અને એની સાથે સંવાદ કરવો. આ સમજણ એના માટે બહુ મોટી છે.
અને એણે પોતાની આદર્શવાદી અપેક્ષાઓ અને કેથરીનની જે વાસ્તવિક જરૂરિયાતો છે, ખાસ કરીને એની સ્વતંત્રતાની જરૂરિયાત, એ બંને વચ્ચે સંતુલન સાધવું પડે છે.
સાચી વાત. સાચી ભાગીદારીમાં વ્યક્તિગત સ્વતંત્રતા જરૂરી છે, એ સ્વીકારવું એના માટે સહેલું નથી.
અને ત્રીજું પાત્ર મેરી ડેચેટ, તમે કહ્યું કે કદાચ સૌથી આધુનિક પાત્ર છે.
હા, મને એવું લાગે છે. એ સમયની સ્ત્રીઓ માટે એ જાણે એક નવો જ રસ્તો બતાવે છે. કેમ્બ્રિજમાં ભણેલી છે, પોતાના પગ પર ઊભી છે અને સ્ત્રી મતાધિકાર આંદોલનમાં ખૂબ સક્રિય છે.
બુદ્ધિશાળી, સક્ષમ, વ્યવહારુ,
બધું જ. એની યાત્રા છે ભાવનાત્મક રીતે મજબૂત બનવાની અને પરંપરાગત પ્રેમ સંબંધોની બહાર પણ જીવનમાં સંતોષ અને હેતુ શોધવાની.
એ રાલ્ફને પ્રેમ કરે છે, પણ એ પ્રેમ એકતરફી છે ખરું ને?
હા, અને જ્યારે એને આ વાત સમજાય છે ત્યારે એ ભાંગી નથી પડતી, પણ એ આશા છોડીને પોતાની બધી શક્તિ પોતાના કામમાં, પોતાના આદર્શમાં લગાવવાનો નિર્ણય કરે છે, ખૂબ સભાનપણે.
આ બહુ મહત્વની વાત છે. જ્યાં બીજા પાત્રો લગ્નમાં પૂર્ણતા શોધે છે, ત્યાં મેરી પોતાના કામ અને મોટા ઉદ્દેશ્યોમાં જીવનનો અર્થ શોધે છે.
અને વોલ્ફ એની આ પસંદગીને ખૂબ આદરથી રજૂ કરે છે. એનો માર્ગ ક્યાંય ઉતરતો નથી દેખાડ્યો. પછીથી તો એ કેથરીન અને રાલ્ફ બંને માટે એક સારી મિત્ર અને સલાહકાર પણ બને છે.
સરસ. હવે ચોથો ખૂણો વિલિયમ રોડની, પેલો કવિ
એ કેવો છે?
વિલિયમ રોડની, એટલે જાણે પરંપરા અને પુરુષ અહંકારનું જીવતું જાગતું ઉદાહરણ.
હા, એ કવિ છે કેથરીનનો પહેલો મંગેતર. પણ સાચું કહું તો એ કેથરીનને પ્રેમ નથી કરતો, એ એક પ્રખ્યાત કવિની પૌત્રી સાથે લગ્ન કરવાના વિચારને પ્રેમ કરે છે.
એને એવી પત્ની જોઈએ છે જે એના માટે પ્રેરણા બને અને એની વાત માને.
બરાબર. એ થોડો ઔપચારિક છે, લાગણીની બાબતમાં થોડો અણઘડ છે અને પોતાનામાં જ રચોપચ્યો રહે છે, આત્મકેન્દ્રી.
એટલે જ્યારે એને ખબર પડે કે કેથરીન એની કલ્પનાની આદર્શ પત્ની નથી કારણ કે એનું પોતાનું મગજ છે, ત્યારે
રસ કેથરીનની પિતરાઈ બહેન કસાન્ડ્રા ઓટવે તરફ જાય છે, જે યુવાન છે, કદાચ વધુ પ્રભાવિત થઈ શકે એવી છે અને કલામાં રસ ધરાવે છે.
એટલે વિલિયમમાં કોઈ ખાસ બદલાવ નથી આવતો?
ના, એ પોતાના પરંપરાગત વિચારોને વળગી રહે છે, પણ પોતાના માટે વધારે બંધ બેસતું પાત્ર શોધી લે છે. એ રાલ્ફથી સાવ વિરોધાભાસી પાત્ર છે, જેનાથી રાલ્ફના ગુણો અને પરંપરાગત સંબંધોની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થાય છે.
તો આ ચાર પાત્રો વચ્ચે વાર્તા કેવી રીતે આગળ વધે છે? કથા વસ્તુનો વિકાસ કેવી રીતે થાય છે?
શરૂઆત તો પેલી હિલબરી પરિવારની ચા પાર્ટીથી થાય છે, જ્યાં બધા મળે છે. કેથરીન સારી યજમાન બનીને, વિલિયમ પોતાની કવિતા સંભળાવીને, રાલ્ફ અજાણ્યા મહેમાન તરીકે કેથરીનથી પ્રભાવિત થઈને, અને મેરી પોતાના મનમાં રાલ્ફ માટેની લાગણી છુપાવીને. બધું ગોઠવાયેલું લાગે, પણ અંદરખાને ખાલીપો છે,
ખાસ કરીને કેથરીન અને વિલિયમની સગાઈમાં.
હા, એ પ્રેમ પર નહીં પણ સામાજિક બંધ બેસતાપણા પર જ ટકેલી છે.
પછી ગતિ ક્યારે આવે છે?
ગતિ ત્યારે આવે જ્યારે આ ગોઠવણો તૂટવા માંડે. રાલ્ફ જાણી જોઈને કેથરીનને મળે છે. એમની વાતો ભલે ક્યારેક દલીલો જેવી હોય, પણ એ કેથરીનમાં એક સાચા બૌદ્ધિક સાથીની ઈચ્છા જગાડે છે,
જે એને વિલિયમ સાથેના સંબંધમાં નથી મળતી.
બરાબર. બીજી બાજુ વિલિયમ પણ કેથરીનની ભાવનાત્મક ઉદાસીનતાથી કંટાળે છે અને કસાન્ડ્રામાં વધુ સારો શ્રોતા શોધે છે. અને આ જ ગાળામાં પેલી ઘટના બને છે જ્યાં રાલ્ફ મૂંઝવણમાં મેરીને લગ્નનો પ્રસ્તાવ મૂકી દે છે,
જે મેરી નકારી દે છે.
હા, સમજૂતીથી પણ દુઃખ સાથે. અને આ ઘટના મેરીને પોતાના રસ્તે આગળ વધવા માટે વધુ મક્કમ બનાવે છે.
એટલે ધીમે ધીમે સંબંધો બદલાય છે.
હા, અને આખરે કેથરીન અને વિલિયમની સગાઈ તૂટે છે. કોઈ મોટો ઝઘડો નથી થતો, પણ બંને શાંતિથી સમજી જાય છે કે તેઓ એકબીજા માટે નથી.
અને વિલિયમ તરત જ કસાન્ડ્રાને પ્રસ્તાવ મૂકે છે.
હા, અને કસાન્ડ્રા ખુશીથી સ્વીકારી લે છે. આનાથી કેથરીન અને રાલ્ફ એકબીજા પ્રત્યેની લાગણીઓનો સામનો કરવા માટે મુક્ત થાય છે. પણ આ મુક્તિ પછીનો રસ્તો સહેલો નથી.
કેમ? એમનો સંબંધ કેવો રહે છે?
એમનો સંબંધ ગેરસમજો, દલીલો, મૌન, શંકાઓ આ બધાથી ભરેલો છે. તેઓ સતત સંઘર્ષ કરે છે.
શેનો સંઘર્ષ?
એક તો પોતાની અલગ સામાજિક પૃષ્ઠભૂમિનો. કેથરીનનો ઉચ્ચ વર્ગ, રાલ્ફનો મધ્યમ વર્ગ. બીજું પોતાના સ્વભાવનો. કેથરીન તાર્કિક, રાલ્ફ થોડો આદર્શવાદી, રોમેન્ટિક.
તેઓ મળે છે કેવી રીતે?
ઘણીવાર ગુપ્ત રીતે મળે છે. લંડનની ગલીઓમાં ફરે, થેમ્સ નદી કિનારે કલાકો સુધી ચાલે, પોતાની લાગણીઓ કહેવા પ્રયત્ન કરે, પણ શબ્દો નથી મળતા અથવા ખોટી રીતે કહેવાઈ જાય છે.
એટલે સંવાદ સાધવામાં જ મુશ્કેલી પડે છે.
બહુ જ. અને આ જ નવલકથાનો પરાકાષ્ઠા કે ક્લાઇમેક્સ છે. કોઈ એક ઘટના નહીં, પણ આ લાંબો મુશ્કેલ વાતચીતનો, સમજણ કેળવવાનો સમયગાળો.
કેથરીનને શું ડર લાગે છે?
એને ડર છે કે રાલ્ફ સાથે લગ્ન કરશે તો પોતાની ઓળખ ગુમાવી દેશે. ખાસ કરીને એનું જે મનનું ગુપ્ત જીવન છે, ગણિત અને તારાઓવાળો, એ ખતમ થઈ જશે.
અને રાલ્ફ, એને શું તકલીફ છે?
રાલ્ફ ઈર્ષ્યા અને ડર સાથે લડે છે. એને લાગે છે કે કદાચ એ કેથરીનને ક્યારેય પૂરી રીતે સમજી નહીં શકે.
આ સ્થિતિમાં તેઓ કોની મદદ લે છે?
તેઓ બંને વારંવાર મેરી ડેચેટ પાસે જાય છે, સલાહ માટે, પોતાની વાત કહેવા માટે.
અને મેરી મદદ કરે છે?
હા, મેરી હવે પોતાના જીવનમાં સ્થિર છે, એટલે શાંતિથી, તર્કથી એમને સાંભળે છે અને સલાહ આપે છે. એ એમના ડરને સમજવામાં અને એકબીજાની જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે.
આ ખરેખર રસપ્રદ છે કે જેનો પોતાનો પ્રેમ સફળ નથી થયો, એ બીજાના પ્રેમને સફળ બનાવવામાં મદદ કરે છે.
બરાબર. અને અંતે કોઈ ભવ્ય રોમાન્ટિક ઘોષણા નથી થતી. એના બદલે કેથરીન અને રાલ્ફ એક વાસ્તવિક,
પ્રેક્ટિકલ સમજૂતી પર આવે છે.
તેઓ લગ્ન કરવાનું નક્કી કરે છે.
હા, પણ પોતાની શરતો પર, સ્પષ્ટતા સાથે કે આ પરંપરાગત લગ્ન નહીં હોય. આ એક ભાગીદારી હશે જેમાં બંનેની સ્વતંત્રતા અને ઓળખ જળવાઈ રહે.
એટલે એક નવા મોડેલનું લગ્ન
કહી શકાય. બૌદ્ધિક સમાનતા, પરસ્પર આદર અને મતભેદોનો સ્વીકાર આ એના પાયામાં હશે. છેલ્લું દ્રશ્ય પણ એવું જ છે. તેઓ રાત્રે સાથે ઊભા છે, હજી પણ વાતો કરી રહ્યા છે, જાણે એક અસ્થિર પણ આશાવાળી સમજૂતી પર પહોંચ્યા હોય.
અંત એમના પ્રેમને સ્વીકારે છે, પણ એ પણ કહે છે કે એને ટકાવી રાખવા મહેનત કરવી પડશે.
બરાબર, સતત સંવાદ અને પ્રયત્ન જરૂરી છે.
અને મેરીનું શું થાય છે? અંતમાં એનું શું બતાવાયું છે?
અંતમાં વોલ્ફ આપણને મેરીને પણ બતાવે છે. એ પોતાની ઓફિસમાં છે, ખુશ છે અને ઉત્સાહથી કામ કરી રહી છે. એનું જીવન એના પોતાના માર્ગે સંપૂર્ણ અને અર્થપૂર્ણ છે.
આ લગ્નની મુખ્ય વાર્તાની સાથે સાથે એક બહુ જ સશક્ત વિકલ્પ રજૂ કરે છે.
ચોક્કસ.
આ પાત્રો અને એમના સંઘર્ષો દ્વારા વુલ્ફ ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. મુખ્ય સાહિત્યિક સંદેશાઓ કયા ગણાવી શકાય?
પહેલો તો દેખીતો જ છે, પ્રેમ અને લગ્નના સ્વરૂપ પર પુનર્વિચાર.
હા,
પરંપરાગત વિક્ટોરિયન લગ્નની જે ધારણાઓ હતી, સામાજિક અનુકૂળતા, પુરુષ પ્રધાનતા, એની સૂક્ષ્મ પણ અસરકારક ટીકા છે.
કેથરીન વિલિયમની નિષ્ફળ સગાઈ અને કેથરીન રાલ્ફની મુશ્કેલ પણ વધુ પ્રમાણિક ભાગીદારીનો વિરોધાભાસ આ સ્પષ્ટ કરે છે.
વુલ્ફ કહેવા માગે છે કે સાચો પ્રેમ એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ બે સ્વતંત્ર અને સમાન માણસો વચ્ચે સતત ચાલતી બૌદ્ધિક અને ભાવનાત્મક વાતચીત છે. પ્રામાણિકતા અને આદર જરૂરી છે.
અને બીજો, કદાચ સૌથી મહત્વનો વિષય, સ્ત્રીઓની બૌદ્ધિક અને વ્યાવસાયિક સ્વતંત્રતા.
બિલકુલ, આ નવલકથાનો કદાચ સૌથી ક્રાંતિકારી સંદેશો હતો એ સમય માટે. કેથેરીનનો ગણિત અને ખગોળશાસ્ત્રનો શોખ
અને મેરી ડેચિટની કારકિર્દી અને સામાજિક કાર્યમાં જીવનનો હેતુ શોધવાની વાત.
હા, આ બંને ન્યૂ વુમનની આકાંક્ષાઓ દર્શાવે છે. નવલકથા ભારપૂર્વક કહે છે કે સ્ત્રીનું મન એનું પોતાનું છે અને એના જીવનનો અર્થ કોઈ પુરુષ દ્વારા નક્કી થવો જરૂરી નથી.
ત્રીજો વિષય, જે શીર્ષકમાં જ છે, રાત અને દિવસવાળો, આત્મજ્ઞાન માટેનો સંઘર્ષ.
બરાબર. દિવસ એટલે આપણો જાહેર ચહેરો, સામાજિક નિયમો, અને રાત એટલે આપણું ખાનગી, આંતરિક વિશ્વ, આપણા વિચારો, ઈચ્છાઓ, સાચી ઓળખ.
બધા પાત્રો આ બે વચ્ચે સંતુલન શોધવા મથે છે, ખાસ કરીને કેથરીન.
હા, એની યાત્રા જ એની રાતને એના સંબંધોના દિવસમાં લાવવાની છે, એને છુપાવ્યા વગર જીવવાની છે.
અને ચોથો મુદ્દો ભાષા વિશેનો છે, સંવાદની શક્તિ અને મર્યાદાઓ.
હા, કારણ કે આ લેખકો અને બુદ્ધિકોની દુનિયા છે. પાત્રો સતત પોતાની લાગણીઓ અને વિચારો વ્યક્ત કરવા માટે સાચા શબ્દો શોધવા મથે છે, ઘણીવાર નિષ્ફળ જાય છે, ગેરસમજો થાય છે.
વિલિયમની આડંબરી કવિતા અને કેથેરીનના ગણિતની ચોક્કસ ભાષા વચ્ચેનો તફાવત પણ આ જ દર્શાવે છે.
હા, કઈ ભાષા વધુ સાચી છે એવો પ્રશ્ન ઊભો થાય. અને છેલ્લે સામાજિક વર્ગ અને પરંપરાનો મુદ્દો પણ છે.
હિલબેરી પરિવારનો ઉચ્ચ વર્ગ અને રાલ્ફનો મધ્યમ વર્ગ,
એમની વચ્ચેનો તફાવત સંબંધોમાં તણાવ લાવે છે. નવલકથા પરંપરાગત વારસા પર સવાલ ઉઠાવે છે અને પાત્રોને પોતાની નવી ઓળખ બનાવવા તરફ પ્રેરિત કરે છે.
વુલ્ફ આ બધા વિષયોને કેવી રીતે રજૂ કરે છે? એમની શૈલી કેવી જાય?
અહીં તેઓ ત્રીજા પુરુષ સર્વજ્ઞ વર્ણનકારનો ઉપયોગ કરે છે. એટલે એ જુદા જુદા પાત્રોના મનમાં જઈ શકે છે, એમના વિચારો બતાવી શકે છે.
બંધારણ પરંપરાગત છે, પણ ધ્યાન મનોવિશ્લેષણ પર વધુ છે.
બરાબર. બાહ્ય ઘટનાઓ કરતાં મનના સૂક્ષ્મ ફેરફારો પકડવામાં એમને વધુ રસ છે. અને પેલી ફ્રી ઇનડાયરેક્ટ ડિસ્કોર્સ તકનિકનો પણ સારો ઉપયોગ કર્યો છે,
જેમાં વર્ણનકારનો અવાજ અને પાત્રના વિચારો ભળી જાય છે.
હા, એટલે આપણને પાત્રોના મનની બહુ નજીક હોવાનો અનુભવ થાય.
પ્રતીકોનો ઉપયોગ પણ મહત્વનો લાગે છે. રાત અને દિવસ તો મુખ્ય પ્રતીક છે જ.
હા, જે જાહેર વિરુદ્ધ ખાનગી, તર્ક વિરુદ્ધ ભાવના, પરંપરા વિરુદ્ધ સ્વતંત્રતા, આ બધા દ્વંદ્વ બતાવે છે. થેમ્સ નદી પણ વારંવાર આવે છે,
જે સમયના પ્રવાહ, જીવનની ગતિ, લાગણીઓની ગહનતાનું પ્રતીક બને છે.
બરાબર. અને કેથરીન માટે ગણિત અને તારાઓ એ વ્યવસ્થા, સ્પષ્ટતા અને સત્યની દુનિયા છે. માનવ સંબંધોની ગૂંચવણભરી દુનિયાથી સાવ અલગ, એના મન માટે એક આશ્રયસ્થાન.
પ્રકૃતિને શહેરના વર્ણનોનો પણ ઉપયોગ કર્યો છે પાત્રોની મનોસ્થિતિ બતાવવા માટે.
હા, જેમ કે ધુમ્મસવાળો દિવસ મૂંઝવણ બતાવે, અને સાહિત્ય જગતના દંભ પર થોડો વ્યંગ પણ છે, ખાસ કરીને વિલિયમ રૂડીની દ્વારા.
તો આ બધું વાંચ્યા પછી મન પર કેવી અસર રહે છે, કેવી છાપ પડે છે?
કોઈ જોરદાર ઉત્તેજના કે નાટકીયતાનો અનુભવ નથી થતો, પણ એક ઊંડાણભર્યા ચિંતનની અનુભૂતિ થાય છે. અસર શાંત છે, સૂક્ષ્મ છે, પણ લાંબો સમય ટકે એવી છે.
કોઈ સરળ રોમેન્ટિક સંતોષ નથી મળતો?
ના, પણ વાસ્તવિક જીવનની જટિલતાઓમાં અર્થપૂર્ણ સંબંધો અને જીવન બનાવતા પાત્રોને જોવાનો એક વધુ પરિપક્વ આનંદ મળે છે. મુખ્ય ભાર વ્યક્તિના આંતરિક વિશ્વની સ્વીકૃતિ પર છે.
એટલે જે વાચકે ક્યારેય પોતાના જાહેર અને ખાનગી સ્વ વચ્ચે અંતર અનુભવ્યું હોય એ કેથરિન સાથે જોડાઈ શકે.
બિલકુલ, એમને આ યાત્રા બહુ અસરકારક અને પોતાની લાગશે.
તો કાયમી છાપ એક શાંત પણ મક્કમ નારીવાદ અને બૌદ્ધિક પ્રામાણિકતાની કહી શકાય.
હા, ચોક્કસ. વુલ્ફ, જે ગંભીરતાથી કેથરિનની બૌદ્ધિક જરૂરિયાત અને મેરીની વ્યાવસાયિક પસંદગીને માન આપે છે, એટલી જ ગંભીરતાથી પ્રેમકથાને પણ લે છે. દરેક રસ્તાને માન મળે છે,
જે એ સમય માટે ખરેખર ક્રાંતિકારી હતું.
બિલકુલ. અને આ નવલકથા આપણને પ્રેમ, સફળતા, સાર્થકતા વિશે ફરીથી વિચારવા પ્રેરે છે. શું સાચી ભાગીદારી માટે વ્યક્તિગત સ્વતંત્રતા છોડવી પડે?
કે પછી એવી ભાગીદારી શક્ય છે જે બંનેની સ્વતંત્રતાને મજબૂત બનાવે?
હા, આ પ્રશ્નો આજે પણ એટલા જ મહત્વના છે.
ખરેખર નાઇટ એન્ડ ડે 19મી સદીના સામાજિક વાસ્તવવાદ અને 20મી સદીના આધુનિક મનોવૈજ્ઞાનિક સંશોધન વચ્ચેનો એક બહુ જ કુશળતાથી બાંધેલો સેતુ છે. વર્જિનિયા વુલ્ફની એક લેખક તરીકેની ઉત્ક્રાંતિનું આ મહત્વનું પગલું છે.
અને તે સમાનતા, સ્વતંત્રતા અને બૌદ્ધિક સંગતતા પર આધારિત નવા પ્રકારના સંબંધોની ખૂબ જ સંવેદનશીલ હિમાયત કરે છે. સ્ત્રીઓના આંતરિક જીવનના અધિકાર અને પ્રેમ તથા કામના સંતુલન જેવા કાલાતીત પ્રશ્નો માટે આ પુસ્તક આજે પણ વાંચવું અને વિચારવું જરૂરી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.